મહાત્માઓ માટે એ ચાર્જ કે ડિસ્ચાર્જ?
દાદા, ભાવ અને ભાવના એ બે વચ્ચે શું ફેર?
એ ચંદુભાઈમાં બેવું આવી ગયું, પણ ખરું કહે છે, ભાવ અને ભાવનામાં ડિફરન્સ છે.
ભાવના પવિત્ર હોય અને ભાવ તો સારો પણ હોય ખરાબ પણ હોય.
ના, ભાવના પવિત્ર હોય એવું નહીં, ભાવના તો અપવિત્રને લાગુ થાય. કોકનું મકાન બાળી મેળવાની ભાવના થાય અને કોકનું મકાન બંધાવી આપવાની ભાવના થાય, એટલે ભાવના બેઉ બાજુ વપરાય. પણ ભાવ એ ચાર્જ કહેવાય છે અને ભાવના એ ડિસ્ચાર્જ છે. આપણને જે મહી થાય છે કે મારે આ આવું કરવાના ભાવ થાય છે, આમ કરવાનું છે, એ પણ ભાવના છે, એ ભાવ નથી. ખરેખર ભાવ તો ચાર્જ હોય તે. એટલે ભાવ કર્મથી આ જગત ઊભું થયેલું છે. આપણાથી કોઈ પણ વસ્તુ ના થાય તો પણ ભાવ તો રાખવો જ એવો. એ આપણે ત્યાં ભાવ ઉડાડી મેલ્યો છે. બહારના લોકોને ભાવ કર્મ કરવું જોઈએ એટલે શક્તિ માગવી જોઈએ. જેને જે જોઈતી હોય એ દાદા ભગવાનની પાસે શક્તિ માગવી જોઈએ.
બહારના જે જગતના લોકો છે એને આ શક્તિ માગવી જોઈએ, તો આપણા મહાત્માઓ જે શક્તિ માગે છે, ભાવના કરે છે, એ શેમાં જાય?
મહાત્માઓ માગે છે એ ડિસ્ચાર્જમાં છે. કારણ કે ભાવના બે પ્રકારની છે, ચાર્જ અને ડિસ્ચાર્જ બેઉ. જગતના વ્યવહારમાં લોકોને ભાવના હોય અને આપણે અહીં ભાવના હોય, પણ આ ડિસ્ચાર્જ રૂપે છે આપણી, અને એમને ડિસ્ચાર્જ ને ચાર્જ બેઉ રૂપે ભાવના હોય. પણ શક્તિ માગવામાં નુકસાન શું છે?
દાદા, બહારના લોકો આ શક્તિઓ માગે નવ કલમોની તો તે ભાવ કહેવાય, તો મહાત્માઓ શક્તિ માગે તે ભાવ ના કહેવાય?
બહારના લોકો માટે એ ભાવ કહેવાય અને આપણા મહાત્માઓ માટે આ ભાવના. વાત ખરી છે, પેલા ભાવ કહેવાય એ ચાર્જ કહેવાય અને આ ડિસ્ચાર્જ કહેવાય, ભાવના કહેવાય.
ભાવ એક્ઝેક્ટ ડિઝાઇન પૂર્વક.
આ નવ કલમો છે તો એ નવ કલમોમાં જેમ કહે છે એ જ પ્રમાણે અમારી ભાવના છે, ઈચ્છા છે, બધું છે, અભિપ્રાયથી છે.
પહેલા કરતો હતો એ રીતે એવું લાગે ખરું, પણ એવું હોતું નથી. આ એ બાજુ વલણ છે એ વાત નક્કી, પણ તે વલણ ચોક્કસ આ પ્રકારે હોવું જોઈએ, ડિઝાઇનપૂર્વક હોવું જોઈએ. વલણ તો હોય, સાધુ સંન્યાસીઓને હેરાન નહીં કરવાની ઈચ્છા હોય જ ને, પણ તે ડિઝાઇનપૂર્વક હોવું જોઈએ.
ડિઝાઇનપૂર્વક એટલે કઈ રીતે દાદા?
એમાં જે લખ્યું છે એ પ્રમાણે એક્ઝેક્ટનેસ. બાકી આમ તો સાધુ સંતોને મારે હેરાન નથી કરવા એવું હોય, પણ છતાં એ હેરાન કરે છે જ. એનું કારણ શું છે? ત્યારે કહે ડિઝાઇનપૂર્વક નથી એનું. એ ડિઝાઇનપૂર્વક હોય તો ના થાય.
આજે નવ કલમો છે એ સમજપૂર્વક જીવનમાં લાવવી જોઈએ?
ના, એવું કશું સમજપૂર્વક લાવવાની નહીં. અમે શું કહીએ છીએ કે આ અમે જે બોલ્યા છીએ એ શક્તિ માગો ફક્ત. શક્તિ તમને એક્ઝેક્ટ લાવીને મૂકી દેશે. તમારે સમજપૂર્વક કરવાનું ના હોય, આ થાય જ નહીં, માણસ કરી શકે નહીં. સમજપૂર્વક જો સમજીને કરવા જાય ને તો થાય નહીં, કુદરતને સોંપી દેવાનું. એટલે હે દાદા ભગવાન, શક્તિ આપો. શક્તિ ઇટસેલ્ફ ઉગે પછી એક્ઝેક્ટ આવે. બહુ ઊંચી વસ્તુ છે આ, સમજાય નહીં ત્યાં સુધી બહુ એવું જ. સાથી એવું હું બોલ્યો હોઈશ કે શક્તિ માંગજો, શક્તિ આપો, એમ પોતે કરી શકે નહીં ડિઝાઇન. મૂળ ડિઝાઇન શી રીતે કરી શકે? એટલે આ ઇફેક્ટ છે. શક્તિ જે આ માગીએ છીએ એ કોઝ છે અને આવશે ઇફેક્ટ. તે ઇફેક્ટ પણ કોની મારફત આવે છે? દાદા ભગવાનની મારફત ગોઠવેલી. ઇફેક્ટ ભગવાનના થ્રુ આવવી જોઈએ. એટલે નવ કલમો પ્રમાણે શક્તિ માંગ માંગ કરે તો એની મેળે જ નવ કલમોમાં પછી રહે, નવ કલમમાં જ રહે પછી ઘણા વર્ષે.
જગ સંબંધોથી છૂટવા માટે.
દાદા, એ જે નવ કલમો આપી છે એ વિચાર, વાણી અને વર્તનની શુદ્ધતા માટે જ આપી છે ને?
ના ના, આમાં જરૂર જ નથી. અક્રમ માર્ગમાં એ જરૂર જ નથી. આ નવ કલમો તો તમારા હિસાબ બધા બંધાયેલા હોય અનંત અવતારના બધાની જોડે એ હિસાબ છૂટી જવા માટે આપી છે, ચોપડા ચોખ્ખા કરવા માટે આપી છે. એટલે નવ કલમો છે તે બોલશો એટલે તાર છૂટી જશે. લોકોની જોડે તાર જે બંધાયેલા છે તે ઋણાનું બંધ તમને મોક્ષ કરવા દેતું નથી, તે આ તાર છૂટવા માટે નવ કલમો છે. આ બોલ્યા એટલે તમારા અત્યાર સુધી જે દોષો થઈ ગયેલાને એ બધા ઢીલા થઈ જાય બોલવાથી. અને આ તો પછી એનું ફળ તો આવે જ, બળેલી દોરી જેવા થઈ જાય, ત્યાં હાથ કરીએ ને એટલે એ પડી જાય.
દોષોના પ્રતિક્રમણ કરવા માટે અમે નવ કલમો વારાફરતી રોજ બોલ્યા કરીએ તો એમાં શક્તિ ખરી કે?
તમે નવ કલમો બોલો એ જુદું છે અને આ દોષના પ્રતિક્રમણ કરો એ જુદું છે. જે દોષ થાય તેના પ્રતિક્રમણ તો રોજે કરવાના. આ તો અનંત અવતારથી લોકોની જોડે જે ખટપટ થયેલી હોય તે આ નવ કલમો બોલે એટલે બધા ઋણાનું બંધ છૂટી જાય. એ પ્રતિક્રમણ છે, એ બહુ મોટામાં મોટું પ્રતિક્રમણ છે. આ નવ કલમોની અંદર આખા જગતનું પ્રતિક્રમણ આવી જાય છે. સારી રીતે કરો, અમે તમને દેખાડી છૂટીએ, પછી અમે અમારા દેશમાં જતા રહેવાના ને.
વર્તી નવ કલમો જિંદગી ભર દાદાને.
એવું છે ને, આ કાળના હિસાબે લોકોને શક્તિ નહીં. આ જેટલી શક્તિ છે એટલું જ આપ્યું છે. આટલી ભાવના ભાવશે તેને આવતી બહુ મનુષ્યપણું જતું નહીં રહે એની ગેરંટી આપું છું. નહીં તો આજે 80% મનુષ્યપણું રહે નહીં એવું થઈ ગયું છે. આપણે આ નવ કલમો છે ને એમાં મોટામાં મોટી ભાવનાઓ છે, બધો આખો સાર આવી જાય. આ નવ કલમો એ આખી જિંદગી અમે પાળતા આવેલા, તે આ મૂડી છે. એટલે આ મારો રોજિંદો માલ, તે બહાર મૂક્યો મેં છેવટે, પબ્લિકનું કલ્યાણ થાય એટલા સારું. નિરંતર કેટલાય વર્ષોથી, 40-40 વર્ષથી આ નવ કલમો દરરોજે અહીં ચાલ્યા જ કરે છે, એ પબ્લિક માટે મેં મૂક્યું.
દાદા, અત્યારે તો અમે હે દાદા ભગવાન મને શક્તિ આપો એમ કરીને બોલીએ છીએ, તો આ નવ કલમો આપ કોને કહેતા હતા?
એ દાદા ભગવાન નહીં હોય તે બીજું નામ હશે, પણ નામ હશે જ, તેમને જ ઉદ્દેશીને કહેતા હતા. એ શુદ્ધાત્મા કહો કે જે કહો તે, એ એમને જ ઉદ્દેશીને કહેતા હતા. ક્રમિક માર્ગમાં આવડું મોટું શાસ્ત્ર વાંચે અને આ એકલી નવ કલમો બોલે, બહુ થઈ ગયું. નવ કલમોમાં એટલી બધી શક્તિ મૂકી છે, એટલી બધી ગજબની શક્તિ છે, પણ એ સમજાય નહીં ને. એ તો અમે સમજણ પાડીએ ત્યારે સમજાય ને આની કિંમત સમજાયેલી. કોને કહું કે મને આવીને એ કહે કે આ નવ કલમો મને બહુ ગમી અને સમજવા જેવી છે આ બધી આ નવ કલમો. આ નવ કલમો એ શાસ્ત્રમાં નથી, પણ અમે જે પાળીએ છીએ ને કાયમ અમારા અમલમાં જ છે, એ તમને કરવા આપીએ છીએ. આ અમે જેવી રીતે વર્તીએ છીએ તે રીતે આ કલમો લખી છે. આ નવ કલમો પ્રમાણે અમારું વર્તન હોય છતાં અમે ભગવાનના ગણાઈએ. ભગવાન તો મહી ભગવાન છે તે જ, બાકી માણસ આવું વર્તી ના શકે. 14 લોકનો સાર છે આટલામાં. આ નવ કલમો લખી છે એ 14 લોકનો સાર છે. આખા 14 લોકનું જે દહીં હોય એને વલોવીએ અને તે માખણ કાઢીને આમે મૂક્યું છે. એટલે આ બધા કેવા પુણ્યશાળી છે કે લિફ્ટમાં બેઠા બેઠા મોક્ષમાં જાય છે. હા, ફક્ત હાથ કાઢવાનો નહીં બહાર, એટલી શરત. આ નવ કલમો તો હોય જ નહીં કોઈ જગ્યાએ. નવ કલમો તો પૂર્ણ પુરુષ જ લખી શકે, એ હોય જ નહીં ને. એ હોય તો લોકોનું કલ્યાણ થઈ જાય.
વિતરાગ વિજ્ઞાનનો સાર.
અને આ ભાવના કરતી વખતે કેવું હોવું જોઈએ? વાંચતી વખતે શબ્દે શબ્દ આમ દેખાવવો જોઈએ. જો તમે વાંચતા હો એવું દેખાય તો તમે બીજી જગ્યાએ ગૂંથાયેલા નથી. આ ભાવના ભાવતી વખતે તમે બીજી જગ્યાએ ના હોવા જોઈએ. અમે એક ક્ષણ પણ બીજી જગ્યાએ જતા નથી. તે માર્ગ પર તમારે આવવું પડશે ને. જે જગ્યાએ છીએ ત્યાં જ. એ ભાવના ભાવે એટલે પૂર્ણ થવા માંડે. ભાવના તો એટલી જ કરવા જેવી છે. હા, મન વચન કાયાની એકતાથી બોલો એ ભાવના માટે આ ખાસ કરજો. માટે હવે તમે નવ કલમો તો ખાસ કરજો. આખા વિતરાગ વિજ્ઞાનનો સાર છે આ નવ કલમો, અને પ્રતિક્રમણ પ્રત્યાખ્યાન બધું એમાં આવી ગયું. આ આવી કલમ નીકળેલી નહીં કોઈ જગ્યાએ. જેમ આ બ્રહ્મચર્યનું પુસ્તક નીકળેલું નહીં, એમ આ કલમોય નહીં નીકળેલી. કલમો તો જો વાંચે ને, એ ભાવના ભાવે ને, તો દુનિયામાં કોઈની જોડે વેર ના રહે, સર્વ સાથે મૈત્રી થઈ જાય. આ નવ કલમો તો બધા શાસ્ત્રોનો સાર છે.
કારણ કાર્યનું રૂપાંતર ભવ અટવી માં પૂરણ ગલન આત્મા સાથે રહેતો નિરંતર તેજસ દેહ જ ચિંતામણ મનની અવસ્થા ગત દર્શન તન્મય કાર વૃત્તિ કારણ સ્મૃતિ ચિત્રો સ્થિર ખેંચેલા પરિણામે કાયા ધારણ
જય સચ્ચિદાનંદ.